એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને મને લાગે છે કે બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. સુખાકારી.
હા, સુખાકારી.
વેલબીંગ.
બરાબર.
અને એ પણ કોના સંદર્ભમાં? તો પ્રખ્યાત મનોવિજ્ઞાની માર્ટિન સેલિગમન, એમનું એક પુસ્તક છે ફ્લોરિશ, એના વિચારો પર આપણે આજે ઊંડા ઉતરીશું.
ચોક્કસ. અને આ વિષય છે ને, આજકાલની જે આપણી લાઇફસ્ટાઇલ છે એમાં ખરેખર બહુ જ રેલેવન્ટ છે.
કેમ? એમ
સુખ જ પૂરતું નથી.
જો સુખ એટલે આપણે શું સમજીએ? મોટે ભાગે તો બસ સારું લાગે, આનંદ આવે. પણ સેલિગમન કહે છે કે એ અધૂરું છે. સાચી સુખાકારી, વેલબીંગ, એનાથી કંઈક વધારે છે. એ આપણને જીવનના જે ઉતાર ચઢાવ આવે ને,
હા,
પડકારો.
બરાબર. પડકારોનો સામનો કરવા, એક અર્થપૂર્ણ જીવન જીવવા અને સ્થિતિસ્થાપકતા કેળવવામાં મદદ કરે છે. એટલે આ ખાલી સારું ફીલ કરવાની વાત નથી, એનાથી ઊંડું છે.
રસપ્રદ. તો આટલા મોટા વિચાર પાછળ જે વ્યક્તિ છે માર્ટિન સેલિગમન, એમના વિશે થોડી વાત કરીએ. કોણ છે આ
માર્ટિન સેલિગમન? આધુનિક મનોવિજ્ઞાનમાં એમનું નામ બહુ મોટું છે. એમને તો સકારાત્મક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ઓ, ફાધર ઓફ પોઝિટિવ સાયકોલોજી.
હા. અને એમનું એકેડેમિક બેકગ્રાઉન્ડ પણ જબરદસ્ત છે. એપીએ એટલે કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, એના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં પ્રોફેસર છે, એટલે એમની વાતમાં વજન તો છે જ.
પણ એવું તો શું ખાસ છે એમના દ્રષ્ટિકોણમાં?
ખાસ એ છે કે એમની સફર, એમણે શરૂઆત કરેલી શીખેલી લાચારી એટલે કે લર્ન્ડ હેલ્પલેસનેસ જેવા સિદ્ધાંતથી, જે ડિપ્રેશન જેવી સમસ્યાઓ સમજાવે છે.
હા, મેં સાંભળ્યું છે એના વિશે.
પણ પછી એમના મનમાં સવાલ થયો કે ભાઈ, મનોવિજ્ઞાન ખાલી પ્રોબ્લેમ્સની જ વાત કેમ કરે છે? માણસની જે શક્તિઓ છે, સારા ગુણો છે, ખુશી છે, એની વાત કેમ નહીં?
બરાબર. એટલે નેગેટિવમાંથી પોઝિટિવ તરફ વળ્યા.
એકદમ. અને એમાંથી જ જન્મ થયો સકારાત્મક મનોવિજ્ઞાનનો. અને એમની એક બીજી વાત મને બહુ ગમે છે, એમની પ્રામાણિકતા.
કેવી રીતે?
એમણે પોતે જ પહેલાં ઓથેન્ટિક હેપીનેસ નામની થિયરી આપી હતી, પણ પછી એમને લાગ્યું કે એમાં કંઈક ખૂટે છે, એટલે એમણે જાતે જ એને સુધારી અને નવી વેલબીંગ થિયરી આપી, જે ફ્લોરિશ પુસ્તકનો આધાર છે.
અરે વાહ, પોતાની જ થિયરીને ચેલેન્જ કરવી અને સુધારવી એ મોટી વાત છે.
ચોક્કસ. અને એમને ખાલી થિયરીઓ નથી આપી, એમણે યુએસ આર્મી સાથે કામ કર્યું છે, શાળાઓમાં પોઝિટિવ એજ્યુકેશનના પ્રોગ્રામ ચલાવ્યા છે, એટલે એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ છે.
એટલે જ એમની વાત આટલી પ્રભાવશાળી લાગે છે. તો હવે એમના પુસ્તક ફ્લોરિશ પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે પુસ્તક?
ફ્લોરિશનો મુખ્ય હેતુ એ જ છે કે જે પેલી જૂની માન્યતા છે ને કે જીવનનું લક્ષ્ય બસ સુખી થવાનું છે, એને પડકારવાનો.
એટલે કે હેપીનેસ ઇઝ નોટ ઇનફ.
બરાબર. સેલિગમન કહે છે કે ખાલી સારું અનુભવવું, ફીલિંગ ગુડ, એ પૂરતું નથી. જો ખરેખર જીવનમાં ખીલવું હોય, ફ્લરિશ કરવું હોય, તો આપણે સુખાકારી એટલે કે વેલબીંગના કોન્સેપ્ટને સમજવો પડે, જે ઘણો વિશાળ છે. પુસ્તક એ પણ કહે છે કે મનોવિજ્ઞાન વર્ષો સુધી ખાલી માનસિક બીમારીઓ, તકલીફો દૂર કરવા પાછળ જ પડ્યું રહ્યું, જે જરૂરી હતું નો ડાઉટ, પણ એ અધૂરું હતું.
જાણે આપણે ખાલી ખાડા પૂરતા રહ્યા પણ કોઈ સુંદર બગીચો બનાવવાનું વિચાર્યું જ નહીં.
બહુ સરસ ઉપમા આપી. બસ એ જ વાત છે. નેગેટિવ દૂર કરવું એ પહેલું પગલું, પણ પોઝિટિવનું નિર્માણ કરવું એ એટલું જ કદાચ વધારે મહત્વનું છે.
અને એમને પોતે પણ સ્વીકાર્યું કે શરૂઆતનું સકારાત્મક મનોવિજ્ઞાન પણ કદાચ થોડું સુખ પર જ ફોકસ કરતું હતું.
હા, એ વાત પણ છે. એટલે જ ફ્લોરિશમાં એમણે પોતાની સુધારેલી વધુ વ્યાપક વેલબીંગ થિયરી રજૂ કરી, અને એનો આધાર છે પેલું પરમા મોડલ.
પરમા, PERMA. આ શું છે?
આ પાંચ અક્ષર છે જે સુખાકારીના પાંચ મૂળભૂત તત્વો દર્શાવે છે. અને સેલિગમનના મતે આ પાંચેય તત્વો સ્વતંત્ર રીતે માપી શકાય છે, અને દરેકનું પોતાનું આગવું મહત્વ છે. પુસ્તકનો મૂળ સવાલ એ જ છે કે ખરેખર સારું, સાર્થક જીવન શું છે અને આપણે એને કેવી રીતે મેળવી શકીએ.
તો ચાલો આ પરમાને જરા વિગતવાર સમજીએ. આ પાંચ આધારસ્તંભો કયા કયા છે? પહેલો છે પી, પોઝિટિવ ઇમોશન, સકારાત્મક ભાવના.
હા, પોઝિટિવ ઇમોશન આમાં પેલી બધી સારી લાગણીઓ આવી જાય, આનંદ, કૃતજ્ઞતા, શાંતિ, આશા, ગર્વ, પ્રેરણા, પ્રેમ.
એટલે કે સારું ફીલ કરવું, હેપી થવું.
હા, પણ એનાથી થોડું વધારે. સેલિગમન અને બીજા સંશોધકો જેમ કે બાર્બરા ફ્રેડરિક્સન, એમણે બતાવ્યું છે કે આ પોઝિટિવ લાગણીઓ ફક્ત ક્ષણિક આનંદ નથી આપતી, એ આપણી વિચારવાની ક્ષમતાને પણ વિસ્તારે છે.
ઓ, કઈ રીતે?
એમની થિયરી છે બ્રોડન એન્ડ બિલ્ડ, એટલે કે જ્યારે આપણે પોઝિટિવ હોઈએ ત્યારે આપણે વધુ ક્રિએટિવ બનીએ, નવા આઈડિયાઝ માટે ઓપન થઈએ, અને લાંબા ગાળે આપણી અંદર મનોવૈજ્ઞાનિક શક્તિઓ, રિસોર્સિસ બને છે. એટલે આ ખાલી ફીલ ગુડ કરતા વધુ છે.
અચ્છા, એટલે પોઝિટિવ રહેવાના ફાયદા દૂરગામી છે, બરાબર. બીજો અક્ષર ઈ, એન્ગેજમેન્ટ, તલ્લીનતા, આ શું છે?
એન્ગેજમેન્ટ એટલે કોઈ કામમાં પૂરેપૂરું ડૂબી જવું, એકદમ ખોવાઈ જવું. મનોવિજ્ઞાની મિહાલી ચિક્સેન્ટ મિહાલીએ આને ફ્લો કહ્યું છે.
ફ્લો, પેલું જેમાં સમયનું ભાન ન રહે.
બરાબર, એ જ. તમે કોઈ પ્રવૃત્તિમાં એટલા મગ્ન થઈ જાઓ કે કલાકો ક્યાં જતા રહે એ ખબર ન પડે, ભૂખ તરસ ભૂલાઈ જાય, આજુબાજુ શું થાય છે એનું ધ્યાન ન રહે.
હા, ક્યારેક થાય છે એવું, કોઈ મનગમતું કામ કરતા હોઈએ ત્યારે.
ચોક્કસ. કોઈ કલાકાર હોય, લેખક હોય, પ્રોગ્રામર હોય, ખેલાડી હોય, કે પછી કોઈ બાળક રમતમાં મશગુલ હોય, આ ફ્લોનો અનુભવ સુખાકારી માટે બહુ જ મહત્વનો છે. અને એમાં મુખ્ય વાત એ છે કે એ પ્રવૃત્તિ પોતાના માટે જ આનંદદાયક હોય છે, કોઈ બહારના પરિણામ માટે નહીં.
સમજાયો. હવે ત્રીજો અક્ષર આર, રિલેશનશિપ્સ, સંબંધો. આ તો લાગે છે કે બહુ સીધી વાત છે, આપણા માટે તો સંબંધો બહુ મહત્વના છે જ.
હા, પણ સેલિગમન એને વૈજ્ઞાનિક રીતે જુએ છે અને કહે છે કે આ સુખાકારીનો પાયાનો અત્યંત જરૂરી ભાગ છે. એમનું વાક્ય છે કે જીવનમાં બહુ ઓછી પોઝિટિવ વસ્તુઓ એકલા બને છે.
વાહ, સાચી વાત છે.
ગાઢ, સાચા, પોઝિટિવ સંબંધો, મિત્રો, કુટુંબ, સહકાર્યકરો, આ બધા આપણને ખુશીમાં સાથ આપે છે અને મુશ્કેલીમાં ટેકો. એકલતા સુખાકારી માટે સારી નથી. જોડાયેલા રહેવું, પ્રેમ કરવું, પ્રેમ પામવો, આ બધું ફંડામેન્ટલ છે.
ચોક્કસ. ચોથો અક્ષર છે એમ, મીનિંગ, અર્થપૂર્ણતા. આ થોડો ગંભીર શબ્દ લાગે છે.
હા, ગંભીર છે પણ બહુ શક્તિશાળી છે. મીનિંગ એટલે આપણા જીવનનો કોઈ હેતુ હોવો, કોઈ ઉદ્દેશ્ય, આપણે શા માટે જીવીએ છીએ એ સવાલનો જવાબ.
એટલે કે કોઈ મોટા ઉદ્દેશ્ય સાથે જોડાણ.
બરાબર. પોતાના કરતાં કંઈક મોટું, એ કુટુંબ હોય, સમાજ હોય, દેશ હોય, ધર્મ હોય, કોઈ વિચારધારા હોય, કોઈ કોઝ હોય, એની સાથે જોડાવું અને એની સેવા કરવી. જ્યારે આપણને લાગે કે આપણું જીવન કોઈ મોટા હેતુનો ભાગ છે ત્યારે એ જીવનને દિશા મળે છે, સંતોષ મળે છે, ભલે એમાં ક્ષણે ક્ષણે મજા ન આવતી હોય.
આ વાત વિચારવા જેવી છે. અને છેલ્લો અક્ષર એ, અકમ્પ્લિશમેન્ટ, સિદ્ધિ, ઉપલબ્ધિ, આનું શું મતલબ?
હા, સફળતા, સિદ્ધિ, કોઈ કૌશલ્યમાં માસ્ટરી મેળવવી, કોઈ લક્ષ્ય પાર પાડવું. પણ અહીં સેલિગમન એક મહત્વની વાત ઉમેરે છે.
શું?
કે આ સિદ્ધિનો પીછો ઘણીવાર આપણે એના પોતાના માટે જ કરીએ છીએ. જરૂરી નથી કે એનાથી તરત જ આપણને પોઝિટિવ ઇમોશન મળે, કે મીનિંગ મળે, કે રિલેશનશિપ સુધરે.
એટલે ખાલી સિદ્ધિ ખાતર સિદ્ધિ?
હા, કંઈક અંશે. માણસમાં એક કુદરતી વૃત્તિ હોય છે પોતાની ક્ષમતાઓને ચકાસવાની, પડકારો ઝીલવાની, કંઈક હાંસિલ કરવાની. આમાં પેલી એન્જેલા ડકવર્થની ગ્રિટ, ગ્રિટની વાત પણ આવે છે, લાંબા ગાળાના ધ્યેયો માટેનો જુસ્સો અને દ્રઢતા. આ અકમ્પ્લિશમેન્ટનો અનુભવ પણ આપણી સુખાકારીનો એક અલગ જ હિસ્સો છે.
તો પરમા એટલે આ પાંચેયનું મિશ્રણ, પોઝિટિવ ઇમોશન, એન્ગેજમેન્ટ, રિલેશનશિપ્સ, મીનિંગ અને અકમ્પ્લિશમેન્ટ, આ બધા મળીને સુખાકારી બને છે.
એકદમ બરાબર. અને પુસ્તકની ખાસિયત એ છે કે એ ખાલી આ પાંચ વસ્તુઓ શું છે એ કંઈને અટકતું નથી, પણ એને જીવનમાં વધારવા માટે શું કરવું એની પ્રેક્ટિકલ ટિપ્સ અને કસરતો પણ આપે છે.
જેમ કે? કોઈ ઉદાહરણ?
પેલી એક બહુ જાણીતી કસરત છે, થ્રી ગુડ થિંગ્સ, અથવા વોટ વેન્ટ વેલ. દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસમાં બનેલી ત્રણ સારી બાબતો યાદ કરો અને વિચારો કે એ શા માટે બની.
ઓ, આ તો સાવ સહેલું લાગે છે.
સહેલું છે પણ બહુ અસરકારક છે. એનાથી આપણું ધ્યાન આપોઆપ જીવનની સારી બાબતો તરફ જાય છે, કૃતજ્ઞતા વધે છે અને એ સીધું પોઝિટિવ ઇમોશનને બૂસ્ટ કરે છે.
અને તમે કહ્યું એમ આ બધું ખાલી વ્યક્તિગત નથી, મોટા પાયે પણ લાગુ થયું છે. પેલી ઓસ્ટ્રેલિયાની સ્કૂલ, જીલોંગ ગ્રામર સ્કૂલ.
હા, એ પોઝિટિવ એજ્યુકેશનનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં આખા અભ્યાસક્રમમાં સુખાકારીના સિદ્ધાંતો વણી લેવાયા છે. બાળકોને નાનપણથી જ પોતાની શક્તિઓ ઓળખતા, સ્થિતિસ્થાપક બનતા, સારા સંબંધો કેળવતા શીખવવામાં આવે છે.
અને યુએસ આર્મીવાળો પ્રોગ્રામ?
હા, કોમ્પ્રિહેન્સિવ સોલ્જર ફિટનેસ, દુનિયાનો સૌથી મોટો માનસિક ફિટનેસ પ્રોગ્રામ. સૈનિકોને યુદ્ધના તણાવ અને આઘાતનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર કરવા, PTSD જેવી સમસ્યાઓ ઘટાડવા માટે.
આ બતાવે છે કે સુખાકારી એ નસીબની વાત નથી, પણ શીખી શકાય એવું કૌશલ્ય છે.
બિલકુલ, ધેટ્સ ધ કી મેસેજ. સુખાકારી શીખી શકાય છે.
તો આખા પુસ્તક અને આપણી ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય કયા સંદેશ આપણે તારવી શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને સૌથી પાયાનો, સુખાકારી એ સુખ કરતા વધુ છે. સાચું ફ્લોરિશિંગ ફક્ત સારું ફીલ કરવાથી નથી આવતું, પરમાના 5 તત્વો જરૂરી છે.
રોજિંદા જીવનમાં જોઈએ તો ખાલી મજા પાછળ ભાગવાથી ક્યારેક જીવન ખાલી લાગે, પણ જો સંબંધો સારા હોય, જીવનનો કોઈ અર્થ હોય, તો કદાચ મુશ્કેલીમાં પણ ટકી રહેવાય.
બરાબર. બીજો મુદ્દો, સુખાકારી શીખી શકાય છે. આ કોઈ જન્મજાત ગુણ નથી. આશાવાદ, કૃતજ્ઞતા, રિઝિલિયન્સ, આ બધું શીખી શકાય છે, પ્રેક્ટિસ કરી શકાય છે. એનો મતલબ કે આપણી સુખાકારી આપણા હાથમાં છે. વી કેન એક્ટિવલી વર્ક ઓન ઇટ.
આ બહુ મોટી વાત છે. ત્રીજો મુદ્દો.
ત્રીજો છે, શક્તિઓ પર ધ્યાન આપો. આપણી નબળાઈઓ સુધારવા પાછળ તો આપણે લાગેલા જ રહીએ છીએ, પણ આપણી શક્તિઓ શું છે, આપણા સારા ગુણો કયા છે, એને ઓળખો અને એનો ઉપયોગ કરો. આ પોઝિટિવ સાયકોલોજીનો કોર આઈડિયા છે. બિલ્ડ ઓન યોર સ્ટ્રેન્થ્સ.
એટલે કે ખામીઓ કાઢવાને બદલે ખૂબીઓ વિકસાવો.
હા, અને આ ફક્ત પોતાની વાત નથી, બીજાઓની શક્તિઓ પણ જુઓ. આ એક નિવારક અભિગમ પણ છે. મજબૂત હશો તો સમસ્યાઓ ઓછી આવશે.
અને ચોથો મુદ્દો, જે મને બહુ સ્પર્શી ગયો, પોસ્ટ ટ્રોમેટિક ગ્રોથ, આઘાત પછીનો વિકાસ.
હા, સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે કોઈ મોટી મુસીબત આવે, કોઈ ટ્રોમા થાય તો માણસ તૂટી જાય છે. પણ રિસર્ચ બતાવે છે કે ઘણા લોકો આવા ભયંકર અનુભવોમાંથી પસાર થઈને પહેલા કરતાં વધુ મજબૂત બને છે.
ખરેખર.
હા, જીવન પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ બદલાય છે, સંબંધો વધુ ગાઢ બને છે, જીવનનો નવો અર્થ મળે છે. આનો મતલબ એ નથી કે ટ્રોમા સારી વસ્તુ છે, બિલકુલ નહીં. પણ એનો અર્થ એ છે કે માણસમાં એમાંથી પણ કંઈક પોઝિટિવ મેળવવાની ક્ષમતા છે.
આ બધા વિચારો ખરેખર આપણને વિચારતા કરી દે એવા છે. પુસ્તકમાં આવા ઘણા ધારદાર વાક્યો પણ છે. જેમ કે એક છે, સુખાકારી ફક્ત તમારા મનમાં નથી હોતી, તેને અર્થ, સારા સંબંધો અને સિદ્ધિની જરૂર હોય છે.
બહુ જ મહત્વનું વાક્ય. એ સ્પષ્ટ કરે છે કે સુખાકારી એ ખાલી મનની રમત નથી, એ વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલી છે. તમારા કાર્યો, તમારા સંબંધો, તમારી સિદ્ધિઓ, ઇટ કનેક્ટ્સ ધી ઇનર વર્લ્ડ વિથ ધી આઉટર વર્લ્ડ.
બીજો એક વિચાર, સારું જીવન તમારી સિગ્નેચર સ્ટ્રેન્થ્સનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને ખુશી મેળવવામાં રહેલું છે. સિગ્નેચર સ્ટ્રેન્થ્સ એટલે આપણી મૂળભૂત શક્તિઓ, ખરું ને?
હા, આપણી મુખ્ય સ્વાભાવિક શક્તિઓ. જ્યારે આપણે એ કામ કરીએ જેમાં આપણી આ શક્તિઓ વપરાય, ત્યારે આપણે આપોઆપ વધુ એન્ગેજ્ડ, વધુ એનર્જેટિક અને વધુ સંતુષ્ટ અનુભવીએ છીએ. એટલે પોતાની જાતને ઓળખવી અને એ પ્રમાણે જીવવું એ જ કી છે.
અને પેલી ગેરસમજ દૂર કરતો વિચાર, સકારાત્મક મનોવિજ્ઞાન એ ફક્ત સકારાત્મક વિચારસરણી નથી, તે સકારાત્મક ક્રિયા વિશે છે.
એબ્સોલ્યુટલી, આ બહુ જ જરૂરી સ્પષ્ટતા છે. ઘણા લોકો પોઝિટિવ સાયકોલોજીને ખાલી થિંક પોઝિટિવ સમજી લે છે, પણ એવું નથી. એના માટે પ્રયત્ન કરવો પડે, કૌશલ્યો કેળવવા પડે, એક્શન લેવી પડે. ખાલી વિચારવાથી કશું નહીં થાય.
અને છેલ્લું, જે આજના સમયમાં બહુ લાગુ પડે, સુખના શોર્ટકટ પર આધાર રાખવું વ્યક્તિગત શક્તિઓ અને ગુણોના ઉપયોગ વિના એ મૂર્ખતા છે.
એકદમ. આજે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો જમાનો છે, બધું ફટાફટ જોઈએ છે, સુખ પણ. પણ સેલિગમેન કહે છે કે ટકાઉ સુખાકારી એમ નથી મળતી, એ કમાવવી પડે છે, ચારિત્રથી, પ્રયત્નથી, શક્તિઓના વિકાસથી. એનો કોઈ શોર્ટકટ નથી.
તો આ બધી સરસ વાતો થઈ, પણ કોઈ સાંભળનાર વ્યક્તિ એમ વિચારે કે ચારો, મારે આ બધું મારા જીવનમાં ઉતારવું છે, તો એ શું કરી શકે પ્રેક્ટિકલી?
ઘણી નાની નાની વસ્તુઓથી શરૂઆત કરી શકાય. એક તો પેલું પરમા મોડલ લો,
અચ્છા,
અને વિચારો કે આ પાંચે પાસા પર તમે તમારા જીવનમાં અત્યારે ક્યાં છો, ક્યાં સુધારો કરવા જેવો લાગે છે.
સેલ્ફ અસેસમેન્ટ જેવું.
હા, બીજું પેલી થ્રી ગુડ થિંગ્સ વાળી કસરત નિયમિત કરો.
અચ્છા.
રાત્રે 5 મિનિટ કાઢો.
અચ્છા.
ત્રીજું, તમારી સિગ્નેચર સ્ટ્રેન્થ કઈ છે.
અચ્છા.
એ જાણવાનો પ્રયત્ન કરો.
અચ્છા.
ઓનલાઈન VIA સર્વે છે, મફત છે, એ ભરી શકાય.
VIA સર્વે, ઓકે.
અને જ્યારે ખબર પડે કે તમારી શક્તિઓ કઈ છે, તો વિચારો કે એનો રોજિંદા જીવનમાં નવી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકો.
બરાબર.
નાનો ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે.
અને સંબંધો માટે કઈ?
સંબંધો માટે પેલી ACR ટેકનિક.
અચ્છા.
એક્ટિવ કન્સ્ટ્રક્ટિવ રિસ્પોન્ડિંગ.
ઓકે.
જ્યારે કોઈ તમારી સાથે સારા સમાચાર શેર કરે,
અચ્છા,
ત્યારે ઉદાસીન રહેવાને બદલે પૂરા ઉત્સાહથી ભાગ લો.
એટલે કે એમની ખુશીમાં ખુશ થવું અને એ બતાવવું.
બરાબર. રસ બતાવો, પ્રશ્નો પૂછો, એમની લાગણીઓને સમજો. અરે વાહ, ક્યારે થયું, કેવી રીતે થયું, બહુ સરસ. આવો પ્રતિભાવ સંબંધોને મજબૂત બનાવે છે.
આ તો ખરેખર કરવા જેવું છે.
અને હા, જો ઘરમાં બાળકો હોય તો વાલીપણામાં પણ આ સિદ્ધાંતો બહુ કામના છે. બાળકની ભૂલોને બદલે એની શક્તિઓ પર ધ્યાન આપો. એને નિષ્ફળતામાંથી શીખતા શીખવાડો. રિઝિલિયન્સ કેળવો. ઘરમાં કૃતજ્ઞતાનો માહોલ બનાવો. આ બધું એના ભવિષ્ય માટે મોટું રોકાણ છે.
આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે સુખાકારી વિશેની મારી સમજ ઘણી વિસ્તરી છે. પહેલા હું સુખ એટલે બસ સારું લાગવું એટલું જ સમજતી હતી, પણ હવે આ એન્ગેજમેન્ટ, મીનિંગ, અકમ્પ્લિશમેન્ટ, રિલેશનશિપ્સ, આ બધાનું મહત્ત્વ સમજાયું. અને સૌથી મોટી વાત એ કે આ બધું હવામાં નથી, એને સમજી શકાય છે, એના પર કામ કરી શકાય છે.
મારા માટે આ પુસ્તક અને સેલિગમનના કામનો સાર એ છે કે ખીલવું, ફ્લરિશિંગ, એ કોઈ નસીબ કે સંજોગની વાત નથી. એ એક સક્રિય પ્રક્રિયા છે જેને આપણે પોતે સભાન પ્રયત્નોથી કેળવવાની છે. અને આ વાતમાં એક મોટી આશા છે, એક સ્વતંત્રતા છે. આપણી સુખાકારી ઘણી હદ સુધી આપણા હાથમાં છે. ટૂંકમાં કહીએ તો સારું અનુભવવું અને સારું કરવું, આ બંનેનું સંતુલન એટલે સાચી સુખાકારી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.